2/12/1998 શ્રી સમયસર કથા 20-22 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 312
ટીકાકાર આચાર્ય મહારાજે અજ્ઞાની કેવી રીતે ઓળખાય એ પણ કહ્યું, સામે સામે પ્રતિપક્ષમાં જ્ઞાની કેવી રીતે ઓળખાય એ પણ કહ્યું. એ વિષય ચાલે છે. અગ્નિ અને બળતણ, ઈંધન એટલે બળતણ, ચાલુ ભાષામાં આપણે બળતણ કહીએ, સાહિત્યની ભાષામાં ઈંધણ કહે છે. બળતણ અને અગ્નિ એક આકારે હોય તો પણ બળતણ બળતણ છે અને અગ્નિ છે અગ્નિ છે, બે જુદા જુદા પદાર્થ. એમ સ્વદ્રવ્ય જાણનારો એવો આત્મા અને જણાનાર એવા પરદ્રવ્યો બે જુદા જુદા છે. જાણનાર અન્ય પદાર્થને જાણે છે ત્યારે તન્મય થાય છે, પોતાપણું કરે છે. જુદાપણાનો જુદો હોવા છતાં જુદાપણાનો અનુભવ કરતો નથી એ અજ્ઞાનનું લક્ષણ. એટલે શરીરમાં પોતાપણું કરે છે, કુટુંબ પરિવારમાં પોતાપણું કરે છે, અને બીજા સંયોગો સંપત્તિ આદિ છે, ઘર મકાન કીર્તિ આબરૂ એ બધામાં પોતાપણું કરે છે એ અજ્ઞાનનું લક્ષણ છે. એ વાત ચાલી. હવે નાનીની વાત બતાવે છે. અહીં સુધી ચાલી ગઈ છે આપણે 57મા પાને, બીજા પેરેગ્રાફમાં ઉદ્વેગથી ચાલે છે. તેવી જ રીતે નાનીનું પરિણમન કેવી છે, કેવું છે એ અવતરણ ચિહ્નમાં બતાવ્યું છે. તેને વિકલ્પ પરિણમન પણ કહેવામાં તો શબ્દોથી વિકલ્પ સહિત કહેવું પડે. હું આ પરદ્રવ્ય નથી, આ પરદ્રવ્ય મૂળ સ્વરૂપ નથી, હું તો હું જ છું ને પરદ્રવ્ય છે તે પરદ્રવ્ય છે. તો એ નિર્વિકલ્પ પણ કેવી રીતે ચાલે કે શરીર સહિત મનુષ્ય પર્યાયમાં હું પણ અત્યારે અનુભવાય છે તો વિકલ્પ નથી કરવો પડતો કે હું આવો, હું સ્ત્રી હોય તો એને વિકલ્પ નથી કરવો પડતો કે હું આવી. નિર્વિકલ્પણે એને પોતાનો જે કોન્સેપ્ટ છે એ પ્રમાણે ચાલે છે. પછી કુટુંબ પરિવારમાં પણ વિકલ્પ નથી કરવો પડતો કે આ મારા છે, આ મારા છે, આ મારા છે. સંપત્તિને પણ રોજ ઉઠીને ગણતો નથી કે આટલા અહીંયા પીડા છે, આટલા અહીંયા છે, આટલા અહીંયા છે, આટલા અહીંયા છે, આમ છે, આમ છે. નિર્વિકલ્પણે મારી પાસે આટલું છે એટલું એને ભાન રહે છે. ભાન હંમેશા નિર્વિકલ્પ છે. એટલે એ પણ એક નાનો પર્યાય છે. ભાન છે એક નાનો પર્યાય છે જ્યાં એની પોતાની સાવધાની છે કે હું આમ છું. એ સિવાયના બીજા દ્રવ્યો પણ એને જ્ઞાનમાં જણાય છે. બીજાની સંપત્તિ, બીજાના મકાનો, બીજાની મોટરો, બીજાના કુટુંબો, ક્યાંય વિકલ્પ નથી કરવો પડતો કે આ મારા નથી. એવો કાંઈ વિકલ્પ નથી કરવો પડતો, જેટલા જોવે એટલે આ મારા નથી, આ મારા નથી, આ મારા નથી, એવું કાંઈ નથી કરવું પડતું. સ્વ પરનો ભેદ અજ્ઞાવસ્થામાં પણ નિર્વિકલ્પણે પરિણતિમાં ચાલે છે કે નથી ચાલતો, પરિણતિનો ઉપયોગ બંનેમાં ચાલે છે. એમ જેને સ્વરૂપ જ્ઞાન થયું છે એને હું તો હું જ છું, શું આવ્યું, હું તો હું જ છું ને પરદ્રવ્ય છે તે પરદ્રવ્ય જ છે, મારું આ પરદ્રવ્ય નથી અને આ પરદ્રવ્યનો હું નથી, હું મારો જ છું અને પરદ્રવ્ય પરદ્રવ્ય જ છે, વર્તમાનમાં જ એવી રીતે પરિણમન ચાલે છે. ભૂતકાળનું પણ એ જ પ્રકારે ચાલે છે કે આ પદરવી પહેલાં મારું હતું નહીં, નાની ને માયનું તું મારી ભૂલ હતી, પણ આ પરદ્રવ્ય મારું હતું નહીં, આ પરદ્રવ્યનો હું પહેલાં હતો નહીં, પહેલાં પણ હું મારો જ હતો અને પરદ્રવ્ય પરદ્રવ્યનું જ પહેલાં હતો, પણ એ વખતે મને મારા જ સ્વરૂપનું જ્ઞાન ભાન નહોતું એટલે પરદ્રવ્યમાં મારા પણ સ્વરૂપ નથી. અત્યારે થતું નથી તો ભૂતકાળનું પણ એમ જ્ઞાન થયું કે પહેલાં પણ એવું હતું જ નહીં, માયનું તું એ ભૂલ હતી. તેમ ભવિષ્યમાં આ પરદ્રવ્ય મારું ભવિષ્યમાં થશે નહીં, હું તો મારો જ ભવિષ્યમાં થઈશ અને આ પરદ્રવ્ય ભવિષ્યમાં આનું આ પરદ્રવ્ય ભવિષ્યમાં પરદ્રવ્યનું જ થશે, મારું નહીં થાય, કોઈ પરદ્રવ્ય મારું નહીં થાય. અજ્ઞાન દશામાં એથી ઉલટી કલ્પના થાય છે કે હું આ મકાન ખરીશ એટલે ખરીદીશ એટલે મારું થશે. અત્યારે હું એની વાતચીત ચલાવું છું, મારું કરવા માટે પ્રયત્ન કરું છું, એના માટે પૈસાની તૈયારી કરું છું, એના માટે નિગોશિએશન કરું છું અને આ મને ગમે છે એટલે મારું લઈ જઈ લઈ લઈશ એટલે મારું થઈ જશે. એવી જ રીતે કુટુંબમાં પરિવારમાં ભવિષ્યની પણ કલ્પના અનેક પ્રકારે જીવ કરે, એવી કલ્પના જ્ઞાન દશામાં થતી નથી કે આ મારું થશે, આ મારું થશે, આ મારું થશે. આવો જે સ્વદ્રવ્યમાં જ સત્યાર્થ આત્મવિકલ્પ થાય છે તે જ પ્રતિબુદ્ધનું લક્ષણ છે અને તેનાથી તે ઓળખાય છે. અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની. આવો જે સ્વદ્રવ્યમાં જ સત્યાર્થ આત્મવિકલ્પ થાય છે, પોતામાં પોતાપણાનો વિકલ્પ એટલે ખાલી કલ્પના થાય છે એમને, અહીંયા આત્મવિકલ્પ એટલે આત્માપણું થાય છે એમ લેવું છે. સ્વદ્રવ્યમાં જ આત્માપણું થાય છે, એ વિકલ્પ એટલે ત્યાં શબ્દ વાપરો છે કે પહેલાં એમ નહોતું થતું એટલે ભેદ પડ્યો ને, જુદો પડ્યો, એવો અનુભવ થાય છે, એવો ભાવ થાય છે, એવું આત્માપણું થાય છે, તે જ જ્ઞાનીનું લક્ષણ છે અને તેનાથી તે ઓળખાય છે અને એ લક્ષણથી જ્ઞાની ઓળખાય છે. શું સ્પષ્ટ થયું? મુમુક્ષુને લાગુ પડતી વાત એટલી છે કે જો જ્ઞાનીને પરદ્રવ્યમાં સ્વપણું નથી થતું અને મને થાય છે તો મારે આ પરમાં પોતાપણું છે મૂકવું જોઈએ. મારું જે આત્મા સિવાય ક્યાંય પણ પોતાપણું થાય છે શરીર કુટુંબ અને બીજા પદાર્થોમાં એ મારું અજ્ઞાન છે, અજ્ઞાન અને મિથ્યાત્વ પરિભ્રમણનું કારણ છે, એ મને પ્રતિબંધ છે, મોક્ષ માર્ગમાં જવા માટે એ જ આડું આવે અને એ મુકાય તો જ્ઞાન દશા આવે, નહીતર કોઈ રીતે જ્ઞાન દશા ન આવે. પર સંયોગોમાં પોતાપણું રાખીને કોઈ જ્ઞાની થયા એવું ત્રણ કાળમાં નથી, એ તો ભૂત ભવિષ્યવર્તમાન ત્રણ કાળ લીધા છે. એવું ત્રણ કાળમાં નથી કે કોઈ પરમા પોતાપણું રાખીને જ્ઞાન દશાને પામે. જ્ઞાનીને તો ત્રણેય કાળે પરમા પોતાપણાનો ભાવ હોય, ત્રણેય કાળના જ્ઞાનીને એમ જ હોય. શરૂઆતમાં તો જરા આધાર બુદ્ધિ હોવાને લીધે હિંમત ચાલતી નથી જીવન. મારી સંપત્તિનો મને આધાર ને ઓત છે, નહીતર મારે લાચારીને દીનતા કરવી પડે. હવે સંપત્તિ હોવા છતાં એનો આધાર ન લેવો, ન લેતા એની સંભાળને સાવધાની ન રહીએ અને કંઈક વિપરીતતા થઈ જાય એટલે કે કાંઈક ખોટ થઈ જાય કે કાંઈક નુકસાની થઈ જાય કે કાંઈક ખોખોઈ બેસી પણ પરિણામ પણ થાય છે. જોકે ગમે તેટલી સાવધાની રાખે તો એ ખોવા પડે છે, ખોવાનો સમય આવે છે ત્યારે ખોવા જ પડે છે. જે સંસારીઓ સંપત્તિ ખોવે છે એની સાવધાની ઓછી હતી માટે ખોઈ એમ નથી. અને ખોટી વખતે તો ડબલ પકડ આવે છે એને જાળવવાની, એને ન ખોવાય એને આવે છે. બધા ટીંગાઈને બધા પ્રયત્ન કરે, ટીંગાઈ જાય આખે આખો, પણ એ જાય જાય અને ન રહે ન રહે. કેમ કે એ જીવનો અધિકારનો વિષય નથી, પણ આધાર બુદ્ધિ હોવાને લીધે એમ થયે જ નહીં. એનું રિએક્શન પણ આવે અને આકુલતા પણ થાય, એથી દુઃખ પણ થાય. હવે પરિસ્થિતિ ગમે તે હોય કે ગમે તે થાય, જો જીવને સુખી થવું હોય તો વસ્તુ સ્થિતિ સમજવી જ રહી અને પરની અધિકાર બુદ્ધિ છોડવી જ રહી. અધિકાર બુદ્ધિ તો આધાર બુદ્ધિ છોડવી જ રહી. આધાર બુદ્ધિ અને સુખ બુદ્ધિ બે હારે છૂટે છે. સુખ બુદ્ધિ હોય તો આધાર લેવાનો અભિપ્રાય થયા વિના બને જ નહીં. સુખ બુદ્ધિ અને આધાર બુદ્ધિ બંને મૂકે જીવ તો મુક્ત થઈને જ્ઞાન દશાને પામે. પછી પોતાપણું મૂકવું સહેલું છે. પોતાપણું મૂકવાનો આ ગાથા ઉપરથી, આ સ્વાધ્યાય ઉપરથી આપણને વિચાર આવી શકે. બરાબર છે, આપણે શરીરને બીજા પદાર્થોમાં પોતાપણું નહીં કરવું જોઈએ, પણ સુખ બુદ્ધિ અને આધાર બુદ્ધિ એ વિચારને સફળ ન થવા દે. એટલે સુખ બુદ્ધિ અને આધાર બુદ્ધિ મુકાય તો પોતાપણું સહજ માત્રમાં જીવ મૂકી શકે, અને નહીતર પોતાપણું મૂકવું એ બની શકે જ નહીં. આધાર બુદ્ધિ રહી અને સુખ બુદ્ધિ રહી અને પોતાપણું ન કરે એ કોઈ દિવસ બને. એટલે એટલા ઊંડાણમાં જવું પડે છે. સુખ બુદ્ધિને આધાર બુદ્ધિ મૂકવા સુધીના ઊંડાણમાં જવું પડે છે. એવું છે કે આમ સંયોગો વિયોગ સહિત છે. શરીર સુદ્ધા પણ વિયોગ સહિત છે. રાખ્યું કાંઈ રીએ એવું નથી. સંપત્તિ એમને એમ રહી જાય અને શરીર છૂટી જાય તો બધું છૂટી ગયું કે નહીં. દાખલો આપ્યો હતો ને, અબજોપતિના પિતા શરીર હતા આપણા, મુમુક્ષુ છે, કેટલા કરોડો ને અબજોપતિ છે. અબજોપતિ પોતે ધંધો કરનાર તો અબજોપતિ પોતાને માને, પણ એને પિતાશ્રી હોય કે હું તો એનો બાપ છું. આયુષ તો ઉંમરના પ્રમાણમાં છે, છૂટી જાય ત્યારે શું હારે લઈ જાય, શરીર છૂટી જાય શું હારે લઈ જાય. એટલે કોઈ જાળવું પકડી રાખ્યું મારું કરવાથી રહી જાય, મારું કર્યું માટે પકડી રાખીને રહી જાય એ પરિસ્થિતિ સંસારમાં છે જ નહીં. ખુલ્લમ ખુલ્લી વાત છે, આ તો ખુલ્લું સત્ય છે, ઓપન ટ્રુથ, હાવ ખુલ્લું છે. આમાં કોઈને કાંઈ સમજાવવું પડેલું નથી. અને પછી એનું રિએક્શન એ વખતે બહુ મોટું આવે છે. લગભગ માણસ બેશુદ્ધ અવસ્થામાં દેહ ત્યાગ કરે છે, એનું કારણ આ છે કે એ વખતે મોટું રિએક્શન આવે છે. મારાપણાની ઘણી પકડ કરી હોય છે, એ પકડ છૂટવાની પરિસ્થિતિ નજર સામે આવે છે ત્યારે કોઈ રીતે સહન ન કરે એવી અસહ્ય પરિસ્થિતિમાં મૂકવું જ પડે છે. બીજો કોઈમાં કોઈનું ચાલતું નથી. વાત રહી સમજણની, કેવી રીતે આધાર બુદ્ધિ ને સુખ બુદ્ધિ મૂકવી કે સમજણ થી મૂકવી, આ તો ખુલ્લી છે. સ્વરૂપ નો આધાર આશ્રય લેવો અને સ્વરૂપમાં સુખ બુદ્ધિ થવી એ વાત ઓપન નથી, એ ખુલ્લી વાત નથી, એ હિડન ટ્રુથ છે, સંતાયેલું એક સિક્રેટ છે, રહસ્ય છે. એ કેવી રીતે કરવું એના માટે સત્સંગ સ્વાધ્યાય આદિ સાધન છે, એ ધર્મ સાધનો એના માટે છે. પણ જ્યાં પોતે પકડાયેલો છે ત્યાં તો વાત ખુલ્લી છે, ત્યાં કોઈ સંતાયેલી કે સિક્રેટ વાત નથી, ત્યાં વાત ખુલ્લી છે. તો મુમુક્ષુને પહેલા પકડ ઢીલી કરાવે છે એમનાની. કરે પકડ તો ઢીલી કર, પકડ ઢીલી કર તો અસ્થિ બાજુ જે આત્મામાં સુખ શાંતિ અને શાશ્વતપણાને લઈને એનો આધાર લેવો છે કે હું શાશ્વત છું, એ આધાર લેવાનો અવકાશ ઉત્પન્ન થાય એવી કોઈ જગ્યા તો કરવી પડશે. નાસ્તિ એવી રીતે બેઠે છે કે અસ્થિની જગ્યા જ ખાલી નથી, એવી રીતે અસ્થિમાં આવે એ પકડ ઢીલી કરાવે છે. અને મુમુક્ષુ એ પ્રયત્ન કરવો જોઈએ છે, પકડ ઢીલી કરવાનો પ્રયત્ન કરીએ છે. ને એના માટે દાનાદી છે, દાનાદી એના માટે છે મુમુક્ષુની ભૂમિકામાં. કારણ કે ત્યાગની તો ભૂમિકા નથી, છતાં મુમુક્ષુનું દાન કેમ છે, એવી તારી પકડ કેટલી છે જો એ વખતે, એવું તો તારા ભાવ સહેજ આવી જશે, જેટલી પકડ હશે એવી રીતે જ ભાવ આવશે, થઈ જ જશે. તપાસ કર, એ પ્રસંગો આવે છે મોક્ષની ભૂમિકામાં, એ પ્રસંગો આવે છે, પ્રભાવનાના પ્રસંગો ઉત્પન્ન થાય છે. તો એની અંદર પોતાના પકડ ઢીલી કરવા માટે એ પ્રયોગ છે, પ્રયોગ છે, એ પણ એક પ્રયોગ છે. એટલે પૈસા ઉપર જે પકડ છે એનો મુખ્ય પ્રયોગ છે. મુમુક્ષુ હતા પણ એ બાબતમાં પરિણામ બહુ સારા હતા, આપણે હસમુખ ભાઈ ગાંધીના એટલી સંપત્તિ નહોતી પણ વાત બહુ ઉદાર હતો, બોલેલા બહુ સરસ બોલ્યા મેં. આપણો તો એવો જ અભિપ્રાય છે કે આપણી પાય પાય પણ સન્માર્ગમાં લાગવી છે, એક એક પાય આપણી સન્માર્ગમાં લાગવી છે. ગુરુદેવ આવો સત્ય માર્ગ પ્રકાશિત કર્યો છે અને આપણું જગતનું કલ્યાણ થાય, જીવોનું કલ્યાણ થાય વાત બહાર મૂકી છે. તો એ માર્ગની પ્રસિદ્ધિ માટે તો આપણો પૈસો પૈસો પાય પાય એમાં લાગવી જોઈએ, એવું બોલે. એ રીતે ઉદાર પણ હતા, કોઈ પણ એવો પ્રસંગ આવે ત્યારે સારી રીતે ખર્ચ કરતા હતા. દ્રવ દ્રષ્ટિ પ્રકાશ નો સ્વાધ્યાય પણ ચાલેલો અહીંયા ભાવનગરમાં, એવું કે ગુજરાતી નહોતો છે તો ગુજરાતી કરવું જોઈએ, એનું ગુજરાતી જનતા માટે ગુરુદેવને કીધું આજ્ઞા લઈએ. કેમ કે દ્રવ દ્રષ્ટિ પ્રકાશ ઉપર ગુરુદેવે કંટ્રોલ રાખેલો છે. એમ નાનપતી જ વાત કરી કે હું તો વાત ન કરી શકું, ગુરુદેવ સાથે બધા વાત નથી કરી શકું, ડરે હું કે છે. ગુરુદેવને અમને ભાવના છે કે ગુજરાતી કરવું છે, અનુવાદ કરવા કરાવવાનો છપાવો છે. એક સેકન્ડ મંદિર પછી બહુ સારું કરો, થોડો વિચાર કરવી કર્યા પછી અમને આપણે ગુજરાતી આવૃત્તિ છપાણે છે. એ વખતમાં 10,000 રૂપિયા સીધા એનો પોતાનો ભાવ હતો ને, પછી જેને આપવા આપે ન આપે પણ એ કે મારો 10,000 લખો સીધો. એ દિવસોમાં 10,000 પણ જરા સારી એવી રકમ ગણાતી હતી, અત્યારે થોડુંક ડિવેલ્યુએશન થયું છે. તેમ એટલી પછી સંપત્તિ નહીં, એટલી મોટી કોઈ કેપેસિટી નહીં, બહુ છૂટે હાથે ઉદારતાને લાઈન સારી હતી. અને એમાંય તે એટલી સમજણ હતી, ભલે બહુ ઊંડી સમજણ નહોતી પણ એટલી સમજણ હતી, આવો માર્ગ પ્રકાશિત થતો હોય, આવો માર્ગ પ્રસિદ્ધ થતો હોય તો ગમે તેમ કરીને. હા હવે તેથી કઈ હતું નહીં કઈ, પેલા પેલા સોનગઢ ગયો ત્યારે એવો જ ભાવ આવ્યો હતો, ગુરુદેવનું પ્રવચનો સાંભળ્યા, ભાવના તો એવી રીતે કરવી જોઈએ. એટલે પાટા બાંધીને પણ એકવાર કરવી જોઈએ. પાટા બાંધીનો અર્થ શું છે? એ બધા ખીચડી આપણે ખાતા હોય તે અડધી ખાઈએ, એ બચાવીને પણ, ખોરાકમાંથી પણ બચાવીને પણ આમાં ખર્ચ કરવો જોઈએ. અને એવો કોન્સેપ્ટ છે આ લોકોનો ખુદાનો. આ બધી ખુદાખાના હોય છે નાના નાના ગામમાં, ખુદા લોકો ગરીબ લોકો હોય તો લારી ફેરવતા હોય, કોઈ શાકભાજી વેચતા, ઉદાળિયા વેચતા હોય, એ લારી ફેરવવાવાળા માણસ રોજે રોજની ખીચડી લઈએ મોદીખાનાવાળા પાસેથી, ચોખાનું મગ ભેળવી લે ને રોજ સાંજે, પછી એને ઘરે જઈને રાંધે એ લઈએ કે ભાઈ કાલની ખીચડી ન હોય એની પાસે, આજની ખીચડી ન હોય એની પાસે સવારે. એ માણસ ખીચડી ખરીદે ત્યારે એક મુઠ્ઠી ખીચડી ખોજાખાનામાં આપી આવે છે. રોજ દાન કરવું જ જોઈએ અમારે તો ખોજાખાનામાં, એવો કોન્સેપ્ટ છે એ લોકો. જો મુઠ્ઠી ખીચડી, એટલી મુઠ્ઠી ખીચડી વધારે લે, કે ભાઈ 400 ગ્રામ જતો હોય 500 ગ્રામ લે, એ મુઠ્ઠી ખીચડી ખોજાખાનામાં નાખે. ગામે ગામમાં જેટલું ખોજાખાનામાં દાન ભેગું થાય એ બધું પછી છેવટે એક જગ્યાએ સેન્ટ્રલાઇઝ થાય, કેન્દ્રિત થાય. લોકોને જે મોટી બહુ સંપત્તિ છે એનું કારણ એ છે કે હાજર ઇમામ કહેવાય છે ને આગા ખાન, એની અબજો ને અબજોની સંપત્તિ છે એનું કારણ એ છે કે દુનિયાભરમાંથી એની આવક ચાલુ હોય છે. 5 કરોડ ખોજા છે દુનિયામાં પથરાયેલા, 5 કરોડ માણસોનો રોજના રૂપિયો 2 રૂપિયા ગણો તો રોજની 5 કરોડની આવક છે. એવરેજ રૂપિયો 2 રૂપિયાની આવક ગણો ને, વધારે નહીં અત્યારે, રૂપિયો તો કાંઈ કહેવાય નહીં, તો રોજના 5-10 કરોડ એને ત્યાં આવે. મહિને કેટલા થયા ને વર્ષે કેટલા થયા, 1,00,000 રૂપિયાની આવક એવી છે. બીજી આવક જુદી, પછી જે સંપત્તિમાંથી ઇન્ડસ્ટ્રી ચાલતા હોય ને મકાનોના ભાડા આવતા હોય ને એ તો બધું જુદું પાછું. સંભાળવું જોઈએ, બેદરકારી રાખે તો પાપ લાગે, સંભાળે તો ન લાગે, એને ન લાગે એવી વ્યવસ્થા રાખવી જોઈએ. કેમકે જે છપાયવા છે એ તો ઊંચી કિંમત પણ આપણે એટલા માટે રાખવામાં આવે છે, આપણા આપણા ટ્રસ્ટોમાં તો એ વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય. એને માટે તો 90% ફ્રી મોકલીએ છીએ આપણે. કોઈ મગાવ્યા હોય તો પૈસા નથી મગાવતા, એમ કે બિલ મોકલી દેશો, બિલ મોકલે તો મને મોકલી દો, ભલે પુસ્તકો શાસ્ત્રો મોકલી દઈએ છીએ અમે. છતાંય રહી જાય, બચી જાય તો એને કેમ ઢાળવવા, કેમ સાચવવા, એની વ્યવસ્થા હોવી જોઈએ. શું એમ ફરીને એવી રીતે ન થાય એવી એની સંખ્યાનું મેનેજમેન્ટ વિચારી લેવું જોઈએ. એમ અસાધના ન થાય તો કરવું જોઈએ ને, શાસ્ત્ર તો શાસ્ત્ર છે, પૂજ્ય વસ્તુ છે, એની અસાધના ન થાય તો વિચારવું. શાસ્ત્ર દેવગુરુ શાસ્ત્રનું સ્થાન છે, પૂજનીયપણાનું સ્થાન છે. શું કે છે એટલે આત્મામાં આત્મપણું થાય છે તે સત્યાર્થ છે અને તે જ્ઞાનીનું લક્ષણ છે. આત્મા સિવાય ક્યાંય પોતાપણું થતું નથી એ જ્ઞાનીનું લક્ષણ છે અને બીજામાં પોતાપણું થાય છે તે અજ્ઞાનીનું લક્ષણ છે. બનારસીદાસજીએ એથી આગળ વાત કરી છે કે જ્ઞાની અજ્ઞાનીને પોતાપણું, કોઈ એમ કે ભાઈ મને તો એવું પોતાપણું નથી થતું, જે પરિસ્થિતિ છે એ તો પ્રારબ્ધ પ્રમાણે છે પણ મને કાંઈ એવું પોતાપણું નથી થતું. તો એમણે એક વાત લીધી છે કે તને ભવિષ્યનો વિકલ્પ આવે છે કે મારા મને ભવિષ્યમાં અનુકૂળતાઓ મારી બની રહે, ચાલુ રહે, ભવિષ્યનો વિકલ્પ આવે છે તો એ પોતાપણું છે એને સાબિત કરે છે. જ્ઞાન દશામાં ભવિષ્યની ચિંતા નથી રહેતી. ચિંતા નથી, એક ક્ષણ પછીની ચિંતા નથી, એક ક્ષણ પછી હું થશે એમ જ ગોપાળદેવના પત્રમાં એક ક્ષણ પછીની ચિંતા નથી. આ એનું લક્ષણ છે કેમ કે એને પોતાપણું ક્યાંય નથી. ગમે તે પરિસ્થિતિમાં હું જીવતો છું, જીવતો રહીશ, પછી મને ફિકર ને ચિંતા શું છે. કોઈ પણ પરિસ્થિતિમાં મને આના વિના ન ચાલે એવું છે નહીં. પરદ્રવ્ય આવી પરિસ્થિતિ એટલે આ પરદ્રવ્ય વિના મને ન ચાલે એ કોઈ પરિસ્થિતિ છે નહીં. ગમે તે પરિસ્થિતિમાં મને ચાલે, બીજી પરિસ્થિતિ કેમ હોય મને કાંઈ વાંધો નહીં, મને ચાલે બસ. પછી શું એટલે ભવિષ્યની ચિંતા નથી થતી. અને અજ્ઞાન દશામાં ચિંતા થયા વિના રે નહીં, કરવી ન પડે ને, ઊભી થઈ જાય એને ચિંતા. એટલે આ જે ગાથાઓ છે એમાંથી એ તારવવાનું છે કે આપણને પોતાપણું છે એ અજ્ઞાન દશા છે અને એ પોતાપણું ટાળવાનો પ્રયત્ન નહીં હોય તો ટળશે નહીં, ને ટળશે નહીં તો જ્ઞાન દશા આવશે નહીં. આ પરિસ્થિતિ છે. હવે આપણો શું પ્રયત્ન છે એ જોવાનું રહ્યું. આપણો પ્રયત્ન શું છે, કુટુંબને કેટલું જાળવીએ છીએ, સંપત્તિને કેટલી સંભાળ કરીએ છીએ, એમાં આપણા પરિણામની પકડ કેટલી છે, એ બધું આપણા પરિણામ સ્વલક્ષ હોય તો આપણને અને આવવાનો પ્રયત્ન થાય સ્વલક્ષ હોય તો. નહીંતર એક એવું સાધારણ ને સામાન્ય લાગે કે બધા એમ કરે છે, બધા પોતાના કુટુંબને સાચવે છે, બધા પોતાના સંયોગ સંભાળે છે, તો આપણે સામનો સાચવીએ અને સંભાળીએ એમાં ખોટું શું. બહુ સામાન્ય થઈ ગયું છે, એ અપરાધ સામાન્ય નથી. અજ્ઞાન દશાનો અપરાધ સામાન્ય નથી, એનું અજ્ઞાનને મિથ્યાત્વ મહાદોષ છે અને એનું ફળ પરિભ્રમણ છે. એને એને એટલી મોટી વાતને હળવી કરીને લેવામાં આવે ને સામાન્યપણે જીવવામાં આવે તો કુદરત તો કુદરતનું કામ કરશે, પરિભ્રમણ તો આવીને ઊભું જ રહેશે. કાલ સાધ્યમાં એક વાત થઈ હતી ફરીને યાદ આવે કે મનુષ્ય ભવ પૂરો થયા પછી અબજોના અબજો વર્ષ સુધી મનુષ્ય ભાવ આવવો બહુ મુશ્કેલ છે, અથવા એમ કહેવાય છે કે અનંત કાળે કોઈ એકાદ વખત આવે છે. બહુ ભાગ પંચેન્દ્રિય બહુ ખરાબ પરિસ્થિતિ, એ બધી જાળ મિથ્યાત્વના મોહ રાજાએ બિછાવી રાખે છે અને રાહ જોવે છે કે આ માથલું ક્યારે આવે આ જાળમાં. જેમ કોઈ માછીમાર જાળ બિછાવી રાખે અને માછલીને પકડવા માટે રાહ જોઈને બેઠો ક્યારે આવે થાળમાં પકડ, એમ એ બધા ભવો જાળ બિછાવી રાખે છે મોહ રાજાએ. અને આયુષ પૂરું થાય એટલી વાર છે અને એક સેકન્ડમાં ફ્રાક કરતું પૂરું થતા વાર નહીં લાગે. ક્યાંક ગયો એવી રીતે ખોવાઈ જાય છે, ચૂકી જવા જેવું છે. જેને સંભાળ્યા છે એવા જે પરદ્રવ્યો કુટુંબ અને પરિસ્થિતિ સંયોગો જેને આપણે સંભાળીએ છીએ એ કોઈ ઝાડમાંથી નહીં છોડાવી, એ દુઃખમાંથી કોઈ નહીં છોડાવે. અને આ જીવ મફતનો જ કરે છે, મફતનો એટલા માટે કરે છે કે બધું ફિક્સ થઈ ગયેલું છે. દીકરા દીકરી એનો પ્રારબ્ધ લઈને આવેલા છે, તો એના પ્રારબ્ધમાં કાંઈ ફેરફાર કરી શકે એ કોઈ પરિસ્થિતિ છે જ નહીં. તારું પણ ફિક્સ જ છે, જ્યાં સુધી જીવું છે ત્યાં સુધી તારી પરિસ્થિતિ પણ ફિક્સ જ છે, પ્રારબ્ધ પ્રમાણે જ ચાલવાનું છે. એમાં તું સંભાળ કરી એટલે ફેરફાર થઈ જાય એ વાતમાં કાંઈ માન નથી, પણ એ સાવધાનીના પરિણામ જે પકડ કરે છે એ ક્યાં લઈ જશે કેવું મુશ્કેલ છે. એકદમ પકડ ઢીલી કરી નાખી, જે થવું હોય તે થાય, મારે મારું કામ કરી લેવું. એની સાવધાની છોડતા જે થવું હોય તે થાવ, એકવાર ઉલટ પુલટ થઈ જાય સાવધાની છોડતા તો જોયું જશે, જોઈ લેશું એ પરિસ્થિતિને, એવી તૈયારી રાખવી. હા જોઈ લેશું, કાંઈ વાંધો નહીં, આવવા દે. પણ કદાચ પરિસ્થિતિ ઉલટી થઈ જશે તોય તે દુઃખી નહીં થાય. મોટો લાભ શું છે, બહુ ભાગ તો એમ થતું નથી. કેમ કે સાવધાનીના ભાવે તીવ્ર પાપના ભાવ છે, અને સ્વરૂપ સાવધાની માટે પ્રયત્ન કરવો એ પ્રયત્ન દશામાં ઊંચામાં ઊંચા શુભ ભાવ છે. બહુ ભાગ એવું થતું નથી, પણ કાંઈ થાય ને તોય તે દુઃખી ન થાય જીવ, એટલી તાકાત આવી જાય છે. જીવ દુઃખી નથી થતો. બાહ્ય સંયોગોની લૌકિક દ્રષ્ટિએ નબળી પરિસ્થિતિમાં પણ જીવ દુઃખી નથી થતો એવી શક્તિ આવી જાય છે. વાત તો સુખ દુઃખનું છે ને, વધારે જાગૃતિ આવે છે, પોતાને સુખી થાય છે. અને સંપત્તિ હોવા છતાં ટેન્શન મારીએ તો તમે બેચેન થઈ જાય છે, દુઃખી થાય છે. શું કામ સંપત્તિ, શું કામ એ કઈ સુખ દઈ દે એમ છે, એમાં તો સુખ આપવાનો ગુણ નથી. એમ ચારે પડખેથી સમજણ કરીને સુખ બુદ્ધિને આધાર બુદ્ધિને ઢીલી પાડીને પોતાપણું છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રયત્ન દશાનું નામ મોમુક્ષુ દશા છે. સારી સત્સંગમાં સ્વાધ્યાયમાં બેસવું કે મંદિર જવું એનું નામ મોમુક્ષુ દશા નથી. મોમુક્ષુ દશા એટલે પ્રયત્ન દશા છે. અટકાવવા કેટલામાં છે, 332 મૃદમાન નિર્મળતા નિર્મળતા એમ બી ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે આરંભ કરી જઈને પોતાના થતા અટકાવવા, તો મુમુક્ષુતા નિર્મળ થાય અને વર્ધમાન થાય. નહીતર નામ માત્ર મુમુક્ષુતા રહીએ, બહારનું ખોખું બરાબર રહીએ, સત્સંગ સ્વાધ્યાય મંદિર જવું બધું, અંદર માયની પરિસ્થિતિ હોય, એટલા માટે સમર્પણ કરવાનું. પછી સમર્પણનો વિષય દીધો છે. એટલે તે પરિચય વાળો અભિમાન એકદમ અહમ ભાવ, પોતાનો પોતાપણાનો ભાવ જલ્દી નિવૃત્ત થતો નથી, તેટલા માટે તન મન ધન આદિ જે કાંઈ પોતાપણે વર્તતા હોય છે તે અર્પણ કરવામાં આવે છે. અર્પણ કરવામાં આવે છે, તમે અર્પણ કરો. અર્પણ કરવામાં શું કે છે, પોતાપણાનું મટાડવાનો એનો ઉપદેશ છે, બીજું કાંઈ નથી. અને કરવા યોગ્ય પણ તેમ જ છે, કરવા યોગ્ય પણ તેમ જ છે કે આરંભ પરિગ્રહને વારંવાર પ્રસંગે વિચારી વિચારી પોતાના થતા અટકાવવા, ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે, ત્યારે નિર્મળતા આવે. અને જેટલી નિર્મળતા આવે એટલી આત્મહિતની સૂઝ આવે, એટલો વિવેક આવે. વિચારવાના લીધો અટકાવવા એટલે પોતાપણું થતું અટકાવટ, ભાવમાં પોતાપણું થતું અટકવું જોઈએ. પ્રસંગે પ્રસંગે વારંવાર પુણ્યનો ઉદય હોય ત્યારે પણ, એટલે અનુકૂળતાનો ઉદય હોય ત્યારે પણ, અને પ્રતિકૂળતાનો ઉદય હોય ત્યારે પણ સાવધાની રાખો. મારા પણ કેટલું થાય છે, કેમ થાય છે, શું કરવા થાય છે, એકદમ ચોકીદાર ચોકીદાર થઈને બેસી જાય ને, ઢીલા પડી જાય. પણ કડક ચોકી ચોકી પહેરો રાખવો જોઈએ પોતાના પરિણામ ઉપર. સ્વલક્ષ્ય એમ હોય અને એમ થાય. હા, ઉદય હોય ત્યારે જ તપાસવું પડે, ત્યારે જ તપાસવું પડે. લાભ નુકસાનના પ્રસંગો એ વખતે આવે છે, કોઈ વાર વધુ લાભના પ્રસંગો આવે, કોઈ વાર વધુ નુકસાનના પ્રસંગો આવે. જે તે કાળે જે થવા યોગ્ય હોય તે થાય છે. મારા પણ હું કેટલું કરું એટલું મને નુકસાન છે, મારા પણ થાય એટલું મને નુકસાન છે, એ બરાબર લક્ષ્ય બાદ જવું ન જોઈએ. ભાવાર્થ જે પરદ્રવ્યમાં આત્માનો વિકલ્પ કરે છે એટલે આત્મા પણ કરે છે. વિકલ્પ કરે છે એટલે શું કરે છે, જે પરદ્રવ્યમાં મૂળમાં શું છે, આત્મવિકલ્પસ્ય, એ મૂળ સંસ્કૃતમાં શબ્દ પડ્યો છે એટલે અનુવાદમાં એમ નેમ રાખ્યો છે. જે પરદ્રવ્યમાં પોતાપણાનો ભાવ કરે છે, આપણે એમ સીધું સાદી ભાષા એ છે કે પરમાં જે પોતાપણાનો ભાવ કરે છે તે તો અજ્ઞાની છે, ચોખ્ખો એ અજ્ઞાનીનું લક્ષણ છે. અને જે પોતાના આત્માને જ પોતાનો માને છે અને પોતાના આત્મામાં જ પોતાપણાનો ભાવ થાય છે, પરને પર તરીકે જે જાણે છે, જણાય છે, સંયોગ છે પ્રારબ્ધ અનુસાર, પણ પર છે, એ પારકા છે. મારું કાંઈ નથી એમાં, મારો કોઈ અધિકાર નથી, મારું કાંઈ નથી એમાં, એમ અગ્નિ ઇંધનના દ્રષ્ટાંત દ્વારા અહીંયા પોતાને પોતાનું જ માને છે તે જ્ઞાની છે, એમ જ્ઞાની અને અજ્ઞાનીનું સ્વરૂપ આ ગાથામાં અગ્નિ અને ઇંધનના દ્રષ્ટાંત દ્વારા દ્રઢ કર્યું છે. દ્રષ્ટાંતપૂર્વક એ વાતને સ્પષ્ટ કરી છે અને દ્રઢ કરાવી છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે, ભાવિષ્મો કળશ છે. ત્યજતુ જગદ ઇદાનિમ મોહમ આ જન્મલીનમ, રસયતુ રસિકાનામ રોચનમ જ્ઞાનમુદ્યત યે કથમપી ન આત્મના આત્મના સાકમેકઃ કિલ કલયતિ કાલે ક્વાપિ તદાત્મવૃત્તિ તાદાત્મવૃત્તિ. જગત અર્થાત હે જગતના જીવો, અનાદિ સંસારથી માંડીને આજ સુધી અનુભવ કરેલા મોહને હવે તો છોડો. કેવી મીઠી ભાષા વાપરે છે આચાર્યદેવ. હે જીવો, બહુ મોહ કર્યો તમે, બહુ મોહ કર્યો, અને જેટલો મોહ કર્યો એટલા દુઃખી થયા, જેટલો મોહ કર્યો એટલા દુઃખી થયા, ને એ અનુભવને હવે તો તમે છોડો. એવા મારાપણાના મોહને હવે તો છોડો એમ કે છે. અને રસિકજનોને રુચિકર ઉદય થઈ રહેલું જે જ્ઞાન, તેને આસ્વાદો, તેનો અનુભવ કરો. આસ્વાદો એટલે અનુભવ કરો. મૂળ છે એમાં આકુલતા તો ઘણી છે, એમાં દર્શન મૂળમાં તો અનંત આકુલતા છે, પણ અભિપ્રાયમાં વિપરીતતા હોવાથી મિસકોન્સેપ્ટને લઈને મીઠો લાગે છે મોહ. મોહ પણ જીવને મીઠો લાગે છે, પણ એનું ફળ બહુ કડવું છે. અતિ દુઃખ એનું ફળ છે. કેવું? અતિ દુઃખ એનું ફળ છે. ઘરમાં ચાર દીકરાનો બાપ ગુજરી જાય ત્યારે જેને વધારે મોહ એ વધારે દુઃખી થાય. બધા હરખા નથી દુઃખી થતા. ક્યાં મોહ ને લાગણી કે છે આપણે, ત્યાં કોણ વધારે દુઃખી થાય છે? જેને વધારે લાગણી, વધારે મોહ હોય, મોહનું ફળ શું આવ્યું? દુખાય, અસહ્ય દુઃખ લાગે, એને રોઈ ન શકે એટલું બધું દુઃખ લાગે. શું કારણ છે? મોહથી છે. મોહ કરતી વખતે પણ દુઃખ ને એના ફળમાં પણ દુઃખ. લીમડો કડવો છે, જ્યાં ગમે ત્યાંથી ચાખો. છાલે કડવી છે, પાંદડાય કડવા છે, ને લીંબોળીએ કડવી છે. ડાળી ચાવો, એનું દાંતણ કરો તો એ કડવું જ છે, ગમે ત્યાંથી ચાખો ને. એ મોહ ગમે ત્યાંથી દુઃખદાયી છે, એકાંતે દુઃખદાયી છે, પણ છતાં મોહવશ બુદ્ધિ હોય, મોહિત બુદ્ધિને એ સમજાતું નથી. બાકી છે દુઃખ જ છે. ત્યારે શ્રી ગુરુ કહે છે કે છોડો તમે, હવે તો છોડો, હવે તો છોડો. બહુ દુઃખી થયા, અનાદિથી દુઃખી થતા આવો છો, હવે તો છોડો. અને રસિકજનોને રુચિકર, આત્માના રસિયા છે, સુખ શાંતિના રસિયા છે, એને જે રુચિકર થયેલું છે એવું જે સ્વરૂપ જ્ઞાન છે, નિર્મળ જ્ઞાન છે, એનો અનુભવ કરો, એનો આસ્વાદન કરો. કારણ કે આ લોકમાં આત્મા છે તે ખરેખર કોઈ પ્રકારે અનાત્મા સાથે કોઈ કાળે પણ તન્મયપણે તદાત્મપણે એકપણું પામતો નથી. જે મોથે એકપણું તમે કરો છો એ તો આત્મા કોઈ કાળે પામવાનો જ નથી. કેમ કે આત્મા એક છે, તે અન્ય દ્રવ્ય સાથે એકતારૂપ થતો નથી. શું કહે છે? અનંતા જીવોએ અનંતકાળ સુધી અનંત પ્રયત્નો કર્યા તો પણ એક પરમાણુ કોઈનો થઈને રહ્યો નથી, અને કોઈનો થવાનો પણ નથી. પણ એ પ્રયત્નથી દુઃખી થયા છે, ઊંધા પુરુષાર્થથી દુઃખી થયા છે. નિષ્કારણ કરુણાથી આચાર્યદેવ દુઃખમાંથી છોડાવવા માટે વાત કરે છે. સરસ કષ્ટ જરા વિસ્તારથી આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં લઈશું.